સમુએલ પ્રબોધકનું બીજું પુસ્તક એનો 18મો અધ્યાય. સમુએલ પ્રબોધકનું બીજું પુસ્તક અધ્યાય 18મો. દાઉદે પોતાની સાથેના લોકની ગણતરી કરી ને તેમના પર સહસ્ત્રાધિપતિઓ તથા શતાધિપતિઓ નિમ્યા. દાઉદે ત્રીજા ભાગના લોકને યુઆબના હાથ નીચે, ત્રીજા ભાગને યુઆબના ભાઈ એટલે સરૂયાના દીકરા અબિશાયના હાથ નીચે ને ત્રીજા ભાગને ઇતાઇ ગીતીના હાથ નીચે મોકલ્યા. અને રાજાએ લોકોને કહ્યું કે હું પોતે પણ નક્કી તમારી સાથે ચાલી નીકળીશ. પણ લોકોએ કહ્યું કે તારે આવવું નહીં, કેમ કે અમે નાસીએ તો આયે તેઓ અમારી પરવા કરશે નહીં, તેમજ અમારામાંથી અડધા મરી જાય તો પણ તેઓ અમારી દરકાર કરશે નહીં. પણ તું તો અમારામાંના 10,000ની બરાબર છે, માટે તું તો નગરમાં રહીને અમને સહાય કરવા તૈયાર રહેજે, એ જ વધારે સારું છે. રાજાએ તેઓને કહ્યું કે તમને જેમ સારું લાગે તેમ હું કરીશ. અને રાજા દરવાજાની બાજુએ ઉભો રહ્યો ને સર્વલોક 100-100 ને 1,000-1,000ની ટુકડી બંધ બહાર નીકળ્યા. અને યુઆબ, અભિષાય તથા ઇતાઇને રાજાએ આજ્ઞા કરી કે તે જુવાન સાથે એટલે આપસલોમ સાથે મારી ખાતર નરમાશથી વર્ત્યો. અને આપસલોમ વિશે જે સૂચના રાજાએ સઘળા સરદારોને કરી તે સર્વ લોકોએ સાંભળી. આ પ્રમાણે લોકો ઇસરાયલની સાથે રણક્ષેત્રમાં ગયા અને એફ્રાઇમના વનમાં યુદ્ધ મચ્યું. ઇસરાયલના લોકોએ દાઉદના ચાકરોને હાથે માર ખાધો. તે દિવસે ત્યાં 20,000 માણસોનો મોટો ઘણ વળ્યો, કેમ કે એ લડાઈ તે આખા દેશ પર ફેલાઈ હતી. અને તે દિવસે જેટલા લોકોનો ભક્ષ તરવારે લીધો તેથી વધારે લોકોનો ભક્ષ વને લીધો. આપસલોમને દૈવયોગે દાઉદના ચાકરો સાથે ભેટ થઈ ગઈ. આપસલોમ પોતાના ખચ્ચર પર સવાર થયેલો હતો. તે ખચ્ચર એક મોટા એલન વૃક્ષની ગીચ ડાળીઓ નીચે ગયું એટલે તેનું ડોકું એલન વૃક્ષની અંદર ભરાઈ ગયું ને તે આકાશ ત્યાં પૃથ્વી વચ્ચે લટકી રહ્યો અને તેની નીચેનું ખચ્ચર ચાલ્યું ગયું. કોઈ માણસે એ જોઈને યુવાબને ખબર આપી કે જો મેં આપસલોમને એક એલન વૃક્ષ પર લટકતો જો. યુવાબે પોતાને ખબર આપનાર માણસને કહ્યું કે અને જો તે જોયો તો તેને ત્યાં ને ત્યાં મારીને જમીન પર કેમ પાડ્યો નહીં, ત્યારે તો હું તને 10 રૂપિયા ને એક કમરબંધ આપત. તે માણસે યુવાબને કહ્યું કે જો મને મારા હાથમાં 1,000 રૂપિયા મળે તો પણ હું રાજાના દીકરા સામે મારો હાથ ઉગામીશ નહીં, કેમ કે અમારા સાંભળતા રાજાએ તને અભિષાયને ઇતાઇને એવું ફરમાવ્યું હતું કે ખબરદાર જુવાન આપસલોમને કોઈ હાથ અડકાળે નહીં. એ હુકમ નહીં માનીને જો મેં તેના જીવ સાથે દગો કર્યો હોત ને રાજાથી છાની એવી કોઈ વાત નથી તો તું પોતે પણ મારી વિરુદ્ધ થાત. ત્યારે યુવાબે કહ્યું કે મારે તારી સાથે એમ ખોટી ન થવું જોઈએ. પછી તેણે 3 ભાલા હાથમાં લીધા ને આપસલોમ જે હજી એલન વૃક્ષ પર જીવતો લટકી રહ્યો હતો તેના હૃદયમાં તે ભોંકી દીધો. પછી યુવાબના શસ્ત્રવાહક 10 જુવાન માણસોએ ચોતરફ વીંટળાએ વળીને આપસલોમને મારીને તેને ઠાર કર્યો. અને યુવાબે રણસિંગો વગાડ્યું એટલે લોકો ઇસરાયલની પાછળ પડવાથી પાછા ફર્યા, કેમ કે યુવાબે લોકોને વાર્યા. પછી તેઓએ આપસલોમને લઈને તે વનના એક મોટા ખાડામાં તેને નાખ્યો ને તેના પર પથ્થરનો એક બહુ મોટો ઢગલો કર્યો અને સર્વ ઇસરાયલ પોતપોતાના તંબુએ જતા રહ્યા. હવે આપસલોમ જીવતો હતો ત્યારે જે સ્તંભ રાજાની ખીણમાં છે તે લઈને તેણે પોતાને સારો ઉભો કર્યો હતો, કેમ કે તેણે કહ્યું હતું કે મારું નામ કાયમ રાખવા માટે મારે એકે દીકરો નથી. તેથી પોતાના નામ પરથી તેણે તે સ્તંભનું નામ પાડ્યું અને આજ સુધી તે આપસલોમનો સ્મરણ સ્તંભ કહેવાય છે. પછી સાદોકના દીકરા અહિયામાસે કહ્યું કે યહોવાએ કેવી રીતે તેનું વેર તેના શત્રુઓ પર વાળ્યું છે તેની ખબર હમણાં દોડતો જઈને મને રાજાને આપવા દે. યુવાબે તેને કહ્યું કે તું આજે ખબર લઈ જઈશ નહીં, પણ તું કોઈ બીજે દિવસે ખબર લઈ જજે, પણ આજે તો તારે ખબર લઈ જવી નહીં, કેમ કે રાજાનો દીકરો મરણ પામ્યો છે. પછી યુવાબે કુશીને કહ્યું કે ત્યાં જે જોયું છે તેની ખબર તું જઈને રાજાને આપ. અને કુશી યુવાબને પ્રણામ કરીને દોડ્યો. ત્યારે સાદોકના દીકરા અહિયામાસે યુવાબને ફરીથી કહ્યું કે મને તેમ ગમે તેમ થાય તો આ કૃપા કરીને મને પણ કુશીની પાછળ દોડવા દે. યુવાબે કહ્યું કે મારા દીકરા તું શા માટે દોડે, કેમ કે ખબર આપવા બદલ તને કંઈ જ મળવાનું નથી. પણ તેણે કહ્યું કે ગમે તે હોય પણ હું તો દોડવાનો. ત્યારે તેણે કહ્યું કે દોડ. એટલે અહિયામાસ મેદાનને રસ્તે પડ્યો ને કુશીની આગળ નીકળી ગયો. હવે દાઉદ બે દરવાજાની વચમાં બેઠેલો હતો. ચોકીદાર કોર્ટના દરવાજા પરના ધાબા પર ચડ્યો ને તેણે આંખો ઊંચી કરીને જોયું તો જુઓ એક માણસ એકલો દોડતો આવતો હતો. ચોકીદારે મોટેથી બોલીને રાજાને ખબર આપી. રાજાએ કહ્યું કે જો તે એકલો હોય તો તેના મોંમાં સમાચાર હશે. તે જલ્દી જલ્દી દોડતો પાસે આવી પહોંચ્યો. વળી તે ચોકીદારે એક બીજા માણસને દોડતો જોયો. તે ચોકીદારે દરવાજાને હાંક મારીને કહ્યું કે જો બીજો માણસ એકલો દોડતો આવે છે. રાજાએ કહ્યું કે તે પણ સમાચાર આવે છે. ચોકીદારે કહ્યું કે પહેલાની દોડ તો સાદોકના દીકરા અહિમાસની દોડ જેવી મને લાગે છે. રાજાએ કહ્યું કે તે સારો માણસ છે ને વધામી લઈને આવે. અહિમાસે મોટેથી બોલીને રાજાને કહ્યું કે બધું ઠીક છે. રાજાની આગળ સાસ્તાન દનવંત પ્રણામ કરીને તેણે કહ્યું કે તારા દેવ યહોવાને ધન્ય હોજો કે જેણે મારા મુરબી રાજાની વિરુદ્ધ હાથ ઉઠાવનાર માણસોને તારે સ્વાધીન કરી દીધા છે. રાજાએ પૂછ્યું કે જુવાન અબ્સાલોમ ક્ષેમ કુશળ છે કે નહીં. અહિમાસે ઉત્તર આપ્યો કે યુવાબે રાજાના ચાકરને એટલે મને તારા દાસને મોકલ્યો ત્યારે મેં ઘણી ધાધડ થતી જોઈ, પણ શું શું થયું તેની મને ખબર પડી નહીં. રાજાએ કહ્યું કે એક બાજુ ફરીને અહીં ઉભો રહે, એટલે તે એક બાજુ ફરીને ઉભો રહ્યો. પછી જુઓ પેલો કુશી આવ્યો અને કુશીએ કહ્યું કે હે મારા મુરબી રાજા, તારે સારો સમાચાર, કેમ કે જેઓ તારી વિરુદ્ધ ઉઠ્યા હતા તે સર્વ પર યહોવા તારો વેર વાળ્યું છે. રાજાએ કુશીને પૂછ્યું કે શું જુવાન અબ્સાલોમ ક્ષેમકુશળ છે. એટલે કુશીએ ઉત્તર આપ્યો કે મારા મુરબી રાજાના શત્રુઓ તથા તને હાનિ પહોંચાડનારા સારું તારી વિરુદ્ધ જે ઉઠે છે તે સર્વના હાલ તે જુવાનના જેવા થાવ. અને રાજા ઘણો વ્યાકુળ થયો અને દરવાજા પરની મેડીમાં ચડી જઈને રડ્યો. જતા જતા તે આમ બોલ્યો, ઓ મારા દીકરા અબ્સાલોમ, મારા દીકરા અબ્સાલોમ, તારે બદલે હું મરી ગયો હોત તો કેવું સારું થાત. ઓ અબ્સાલોમ, મારા દીકરા, મારા દીકરા.